તારીખ 24/10/1992 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 58 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 36. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જ્ઞાનથી કેવી કેવી જીવોની પ્રવૃત્તિ થાય છે એ વિષય ઉપર આ કળશ છે. અજ્ઞાનાથ મૃગ કૃષ્ણકામ જલધિયામ ધાવંતિ પાતમ ભગા, અજ્ઞાનાથ તમસિ ભ્રગંતિ દુર્ગા અભ્યાસે નરજૌ જનાઃ, અજ્ઞાનાથ વિકલ્પ ચક્ર કરણાથ વાતો તરંગ અભિવત શુદ્ધ જ્ઞાનમયાપિ સ્વયં કરતી કર્તૃભવંતિ સ્વયં શુદ્ધ જ્ઞાનમયા અજ્ઞાનાત આકુલા કર્તૃભવંતિ. સર્વ સંસારી મિથ્યા દૃષ્ટિજી જે જગતના બધા જીવો કોઈ બાકી રાખ્યા છે એવું નથી, જગતના તમામ જીવો સહજ છે એટલે સ્વભાવથી, સહજથી નો અર્થ છે મૂળ સ્વરૂપથી અથવા મૂળ સ્વભાવે તો શુદ્ધ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપે તો શુદ્ધ સ્વરૂપ છે. પણ મિથ્યા દ્રષ્ટિને લીધે આકુલિત થયા થકા બળ જોરીથી જ કરતા થાય છે. મિથ્યા દ્રષ્ટિને લીધે એટલે દ્રષ્ટિ વિપરીત હોવાની લીધે, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપનો દ્રષ્ટિમાં સ્વીકાર નહીં હોવાને લીધે આકુલતા એટલે દુઃખી થાય છે. આકુલતા એટલે દુઃખ, એ દુઃખનું સ્વરૂપ છે આકુલતા. દુઃખી થતા થતા બળજોરીથી એટલે પરાણે કરતા થાય છે. બીજા પદાર્થનું કાર્ય જીવ નહીં કરી શકતો હોવા છતાં પરાણે કરવા જાય છે, કરી શકતો નથી અને પરાણે કરવા જાય છે માટે દુઃખી થાય છે. જેમ કોઈ એક માણસનું બીજો માણસ માનતો ન હોય અને પરાણે એને મનાવવા જાય છતાં પેલો ન માને તો આ મનાવનારો દુઃખી થાય, બીજો શું થાય, એને આકુલતા થાય. એમ જડ પરમાણુઓ છે એ પોતે જીવને આધીન પ્રવર્તતા નથી, જીવની ઈચ્છાને આધીન પરમાણુઓની પ્રવૃત્તિ પરિણમન થતું નથી, પોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે, જીવની ઈચ્છા પ્રમાણે નહીં. એટલે જીવ તો પરાણે પોતાની ઈચ્છા પ્રમાણે સંયોગોને ગોઠવવા જાય છે અને એમાં દુઃખી થાય છે. શા કારણથી કે વિકલ્પ ચક્ર કરણાર અનેક રાગાદીના સમૂહને કરવાથી પછી શું થાય છે કે વિકલ્પો વધી જાય છે. જ્યારે પરપદાર્થોમાં કાર્યો કરવા મથે છે ત્યારે પરિસ્થિતિ શું થાય છે કે એના વિકલ્પનું ચક્કર છે એ વધી જાય છે, અનેક પ્રકારના રાગનો સમૂહ, વિકલ્પ ચક્ર એટલે અનેક પ્રકારના રાગનો સમૂહ છે, એને પોતે કરે છે અને એમાં આકુલતા એને દુઃખ વધી જાય છે, બેચેની વધી જાય છે. દ્રષ્ટાંત આપ્યું છે કોની માફક, કે વાતો તરંગાદિવત, વાત એટલે પવન, ઉત્તરંગ એટલે ઉછાળો, પવનથી ઉછળતો ખૂબ તરંગ જેમાં થઈ જાય એને ઉત્તરંગ કહે છે, ઉછાળો માર્ગ, તરંગનો ઉછાળો. પવનથી ઉછળતા સમુદ્રની માફક, શબ્દ એટલે સમુદ્ર, જેમ બહુ પવન હોય ને સમુદ્રની અંદર તોફાન થાય, એવી રીતે આ જીવની અંદર પણ વિકલ્પના તરંગના ઉછાળા આવે છે. એટલા બધા ઉછાળા આવે છે કે માણસ પોતાની માનસિક સંતુલાને ગુમાવે છે. બહુ આગળ વધી જાય તો એથી પાગલ થઈ જાય, ત્યાં સુધી એના પરિણામોની અંદર વિકલ્પના તરંગો છે એ તીવ્ર આકુલતારૂપ થઈ જાય છે. એટલું અજ્ઞાનનું ને મિથ્યાત્વનું જોવું છે, કેમ કે જીવને ક્યાંય સમાધાન થતું નથી. આનું આમ કેમ ને આનું આમ કેમ, એમ એને ક્યાંય પણ પદાર્થના સાચા જ્ઞાન વિના, જીવ અને અજીવ પદાર્થના સ્વરૂપ જ્ઞાનના અભાવને લીધે એને ક્યાંય સમાધાન થઈ શકે એવી વસ્તુ સ્થિતિ નથી. પોતે પ્રમાણિક હોય અને પોતાના કાર્યમાં નિષ્ફળ જાય, એ જ કાર્યમાં કોઈ અપ્રમાણિક માણસ સફળ જાય, હવે કેવી રીતે સમાધાન થાય? જો વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ન હોય તો કોઈ રીતે એને સમાધાન થાય નહીં. આ જગતમાં આમ કેમ ચાલે છે, ન્યાય જેવું છે કે નહીં, કોઈ આ જગતનું નિયંત્રણ કરનાર છે કે નહીં, કે આવું બધું ચાલે છે? અને અત્યારે તો બહુ સ્પષ્ટ છે. જે લોકો ખોટા કામ કરે છે એને બધી જાતની બહારની સામગ્રી અને અનુકૂળ સંયોગો જોવામાં આવે છે. કોઈ પ્રમાણિકપણે વર્તે છે તો એની હાલત લગભગ સારી નથી જોવામાં આવતી, કોઈ સારી હોય પણ ખરી, અને કોઈ ખોટા કામ કરનારની ખરાબ હોય પણ ખરી, પણ બહુ ભાગ એમ નથી એટલે સમાધાન થાય નહીં. એવી રીતે ભાવાર્થામ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઉછળે છે, એટલે પવનના નિમિત્તે ઉછાળો પાણીમાં આવે છે અને એ ઉછળવાનો કરતા પણ થાય છે. એ વખતે સમુદ્ર પોતાના મોજાને બનાવ્યા છે, બીજા કોઈએ બનાવ્યા નથી. તેવી રીતે જીવ દ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, મૂળ સ્વરૂપથી જુઓ તો તે રાગાદિનો અકર્તા છે, કેમ કે વિતરાગ સ્વભાવી છે, એનામાં રાગ કરવાનો, આકુલતા કરવાનો જીવનો મૂળ સ્વભાવ નથી. મૂળ સ્વભાવ તો શાંત સ્વભાવ છે, પરંતુ કર્મ સંયોગથી વિભાવ રૂપે પરિણમે છે, કે કર્મના ઉદયમાં જીવના પરિણામ જાય છે ત્યારે એને આકુલતા થાય છે, વિભાવ થાય છે. કર્મના સંયોગથી વિભાવ રૂપે પરિણમે છે, આવી ભાષાનો પછી અનર્થ કરે છે, કે કર્મનો ઉદય છે એ જીવને વિભાવ કરાવે છે. પણ ખરેખર તો પોતે કર્મ સ્વરૂપમાં લીન થતો નથી, પોતે પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં રહે છે અને તેથી ઉદયને અનુસરે છે. ઉદયને અનુસરતો થતો વિભાવપણાનો કરતા થાય છે, પોતે જ વિભાવને કરે છે, પોતાના વિભાવને કરનારો પોતે છે, બીજો કોઈ એનો વિભાવ કરતો નથી. એટલે જે કરે તે કરતા, જે વિભાવ પોતે કરે તે પોતે એનો કરતા. તેથી વિભાવપણાનો કરતા પણ થાય છે, પરંતુ અજ્ઞાનથી સ્વભાવ તો નથી. જે વિભાવનો કરતા થાય છે એ તો અજ્ઞાનને કારણે થાય છે, પોતાના સ્વરૂપના અજ્ઞાનને લઈને થાય છે. સ્વભાવ વિભાવ કરવાનો નથી. કોઈ જીવનો સ્વભાવ વિકારી ભાવે વિભાવ ભાવે પરિણમવાનો નથી, પણ પોતે પોતાના મૂળ સ્વરૂપને ભૂલ્યો હોવાને લીધે પોતે સ્વયં વિભાવને પરિણામ વિભાવ રૂપે પરિણમે છે, છતાં એનો સ્વભાવ એવો નથી. દ્રષ્ટાંત કહે છે કે જગતમાં એવા કાર્યો પણ બને છે કે જેમ હરણિયા છે, મૃગ મૃગ એટલે હરણિયા છે, એ મૃગ જળને મિથ્યા ભ્રાંતિથી પાણીની બુદ્ધિએ પીવા માટે દોડે છે. જ્યાં પાણીનો એક છાંટોય નથી, મૃગજળ ક્યારે દેખાય? કે ઘણી ગરમી પડે, ઉનાળામાં તીવ્ર ગરમી પડે ત્યારે મૃગજળનો દેખાવ થાય, ગરમીને કારણે. કે સૂર્યના કિરણોની અવસ્થા છે, એ જળ જેવી દેખાય, ત્યાં પાણીનો એક છાંટોય ન હોય. પણ તરસ જેને લાગી છે, પાણીની જરૂરત છે, એવા હરણિયા એને પાણી સમજીને દોડી દોડીને મરી જાય છે. ઘણા માઈલ સુધી દોડે, પાણીની તૃષા વધી જાય, પાણી મળે નહીં અને તૃષાથી મરી જાય છે. દ્રષ્ટાંત કેમ લાગુ પડ્યું? કે જગતના પદાર્થોમાં સુખની ગંધ પણ નથી, કોઈ જળ પરમાણુમાં સુખનું નામ નિશાન નથી, છતાં જીવ એમાં સુખ માનીને એની પાછળ દોડે છે, ઘણો દુઃખી થાય છે અને પોતાના ભાવ મરણને અને દ્રવ્ય મરણને એની પાછળ જ વરી લે છે, કરી લે છે. આ દશા થાય છે. એટલે એ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ હરણ મૃગજળને મિથ્યા ભ્રાંતિથી પાણીની બુદ્ધિએ પીવા માટે દોડે છે, એવી જ રીતે અજ્ઞાની જીવ સંયોગની પાછળ સુખ બુદ્ધિએ દોડે છે. બીજું દ્રષ્ટાંત છે, અને જેના આ રજ્જવ જેમ મનુષ્ય જીવો દોરડામાં અંધકારને વિશે ભ્રાંતિને લીધે સર્પની બુદ્ધિથી ડરે છે. સર્પાકારે કોઈ દોરડું પડ્યું હોય, આગળના ભાગમાં ગાંઠ વાળેલી હોય એક છેડે, એટલે ત્યાંથી સર્પના મોઢા જેવું દેખાય, અને સર્પના આકારે પડ્યું હોય વાંકું ચૂકું, તો અંધારામાં ભ્રાંતિ થાય કે આ તો કોઈ સર્પ લાગે છે, ડરે છે ત્યાંથી. પણ ત્યાં કઈ સર્પ છે? એવી રીતે જીવ કર્મ સંયોગને પોતે સંયોગના કાર્યોને કરી શકે છે અને એમાંથી સુખી થઈ શકે છે એમ માનીને એની પાછળ દોડે છે. એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન એટલા માટે છે કે સુખ તો આત્મામાં છે, સ્વભાવ સુખ સ્વભાવ તો આત્માનો છે, અને આત્મામાંથી આત્માનો સુખ ઉત્પન્ન થાય, બાહ્ય પદાર્થમાંથી નહીં. એ દ્રષ્ટાંત એટલે સિદ્ધાંતને અહીંયા અધ્યાત્મમાં પરમાર્થમાં ઉતાર્યો. જ્યારે બે પદાર્થ જીવ અને જળ ભિન્ન ભિન્ન પદાર્થ છે, વૈજ્ઞાનિક રીતે જુદા સ્વભાવવાળા પદાર્થ છે અને તેથી એકબીજાના કાર્યો કરી શકતા નથી, તો એનો પરમાર્થ શું? કે એનો પરમાર્થ એ કે આ જીવે જળ પદાર્થ પાછળ જળના કાર્યો કરવા માટે દોડવાની જરૂર નથી, છતાં પરાણે કરવા જશે તો દુઃખી થશે, બીજું કાંઈ થશે એનું ફળ દુઃખ આવશે. આ જગતમાં દુઃખની ઉત્પત્તિનું મૂળ કારણ આ છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. એટલે સ્વરૂપમાંથી સ્વરૂપમાં સુખ છે એનું અજ્ઞાન, અને એ જ અજ્ઞાન જળ પદાર્થમાં સુખ છે એવું જ્ઞાન કરીને એની પાછળ પ્રવૃત્તિ એ લાગે છે, એ દુઃખનું કારણ છે. અઠાવનમો પ્રશ્ન, 59મો શ્લોક. જ્ઞાનાત વિવેચકતયા તુ પરમાત્મનો મનોર્યો જાનાતિ હંસ ઈવ વા પયસોર વિશેષમ. ચૈતન્ય ધાતુમ અચલમ સદાધિરૂઢો જાનિત એવ હિ કરોતન કિંચનાપી. અર્થ, યતુ પરમાત્મનો વિશેષમ જાનાતિ, જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, હવે અહીંયા અસમ્યક દ્રષ્ટિ અજ્ઞાનીની વાત કરી હતી 58મા શ્લોકમાં, હવે અહીંયા જ્ઞાનીની વાત કરે છે કે જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે તે દ્રવ્ય કર્મ પિંડ અને શુદ્ધ ચૈતન્ય માત્રનું ભિન્નપણું અનુભવે છે. સમ્યક દ્રષ્ટિ જીવ જળ પદાર્થને અને પોતાના આત્માને શુદ્ધ ચૈતન્ય પણ અનુભવે છે, એટલે રાગવાળો નથી અનુભવતો, અને જે કર્મનો ઉદય છે એને જળ તરીકે અનુભવે છે, ભિન્ન તરીકે અનુભવે છે. શું કરીને અનુભવે છે? કે જ્ઞાનાર્થ, સમ્ય જ્ઞાન દ્વારા. એ જ્ઞાનનો અર્થ કર્યો અહીંયા સમ્ય જ્ઞાન, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સન્મુખ થઈને પોતાનો અનુભવ કરવો, અને કર્મને ભિન્ન અનુભવવા. ભિન્ન એટલે ઉપાસવા યોગ્ય નથી, સુખ માટે એની પાછળ જવા યોગ્ય નથી, એમ કરીને અનુભવે છે. એમ બેના લક્ષણ વિવેચક થયા, વિવેક કરીને લક્ષણ ભેદ કરીને, એકનું લક્ષણ ચૈતન્ય છે, બીજાનું લક્ષણ જળ છે. વિવેકનો અર્થ કર્યો છે લક્ષણ ભેદ કરીને, તેનું વિવરણ એનો ખુલાસો કરે છે. લક્ષણ ભેદ કરે છે કે શું કરે છે, કે શુદ્ધ ચૈતન્ય માત્ર જીવનું લક્ષણ, એટલે આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છે, અચેતન પણ પુદ્ગલનું લક્ષણ, લક્ષણ એટલે સ્વરૂપ લેવું આયા. શુદ્ધ ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, અચેતન પણ પુદ્ગળનું સ્વરૂપ, તેથી જીવ અને પુદ્ગળ ભિન્ન ભિન્ન છે એવો ભેદ જ્ઞાન કહેવાય છે. તેથી એ બંને વચ્ચે ભેદ એટલે તફાવત છે, એવા જ્ઞાનને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે, અને એવા જ્ઞાનને વિવેક પણ કહેવામાં આવે છે, અને સમ્ય જ્ઞાન પણ કહેવામાં આવે છે. આ જ્ઞાન એટલે શું? કે જે પદાર્થ જેવો છે તેને તેવો જાણવો, પણ બીજી રીતે ન જાણવો. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તો આત્માને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જાણવો, શરીર આદિ અજીવ જડ છે એને જડ જાણવા, બે એક નથી પણ જુદા છે એને જુદા જાણવા, એનું નામ જ્ઞાન. દ્રષ્ટાંત કહે છે, એના ઉપર પણ દ્રષ્ટાંત કહે છે કે પાણી દૂધ હંસની માફક, શું હંસની ચાંચમાં, એમ કહે છે કે ખટાશ તીવ્ર છે એમ કહેવાય છે, કેમ કે દૂધ ને પાણી ખટાશ થી જુદા પડે છે. મેળવણ નાખીએ છીએ ને આપણે છાશનું, તો દૂધ ને પાણી જુદા પડી જાય છે. પાણી હોય ત્યાં તે જામે નહીં, દૂધ એનું દહીં રૂપે જામે, પણ પાણીનું કાંઈ દહીં થાય? જેટલું પાણી પાણીવાળું દૂધ હોય, પાણી ઉપર તરી નીકળી જાય, જેટલું પાણી હોય એટલું છૂટું પડે ટૂંકામાં, ન હોય તો જુદી વાત છે, તો પૂરેપૂરું દેહ થાય, પણ હોય તો છૂટું પડી જાય. એમ હંસ છે એ દૂધમાં ચાંચ બોળે એટલે પાણી જુદું પડી જાય, અને દૂધનું કોકડું થઈ જાય એકદમ. આ બનાવે છે ને તમારે બંગાળમાં, ઓલો છણો કરે છે કે નહીં, ખટાશ નાખે લીંબુને, લીંબુ નીચે વે ગરમ દૂધમાં, એટલે એકદમ દૂધનું કોકડું વળી જાય અને પાણી છે છૂટું પડી જાય એકદમ. શું એમ હંસ પણ જ્યાં દૂધમાં ચાંચ બોળે એટલે દૂધનું કોકડું જુદું પડી જાય, પાણી જુદું પડી જાય, એકદમ બે જુદા પડી જાય છે. શું એની જેમ કે આ જ્ઞાને કામ કરવું જોઈએ. જેમ કે મનુષ્ય શરીર છે, તો મનુષ્ય શરીરમાં શરીર છે એ પરમાણુનું ઢીંગલું છે, પરમાણુની રચના છે, અને જીવ છે એ તો ચૈતન્ય સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી આત્મા છે. તો હંસની જેમ જ્ઞાનનો વિવેક થવો જોઈએ કે જીવ જુદો અને શરીર જુદો, એ બે વચ્ચેનો તફાવત દેખાય, તફાવત જણાય, જ્ઞાનમાં રહે, તો શરીરને કારણે સુખ દુઃખનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દુઃખનું કારણ અજ્ઞાન છે અને સુખનું કારણ પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. સ્વરૂપનું જ્ઞાન થતાં સુખને ઉત્પન્ન કરવા માટે કાંઈ કરવું પડતું નથી. આત્મ સ્વરૂપનું આત્મજ્ઞાન થાય તો સુખ માટે કાંઈ પ્રયત્ન નથી કરવો પડતો, એ સુખ થઈ જાય છે. 70 લાખની આબાદીમાં હું એક સુખી છું, હું એકલો સુખી છું, ક્યાંથી આવ્યું? એ અંદરનું સુખ હતું, સંયોગમાં અનુકૂળતા નહોતી કાંઈ, પણ અંદરનું સુખ હતું. ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ પાણી ભિન્ન ભિન્ન કરે છે, તેમ જે કોઈ જીવ પુદ્ગલને ભિન્ન ભિન્ન અનુભવે છે તો તે જીવ જ્ઞાયક તો છે, પરમાણુ માત્રને પણ કરતો તો નથી, અને પરમાણુ માત્રના કાર્ય કરવાની આકુલતા પણ એને થતી નથી. ઉપાધિ તો શું છે, જે કામ કરવા પડે એ કામની ઉપાધિ હોય, પણ જેને કાંઈ કામ કરવાનું નથી, માત્ર જાણવાનું રહે છે, નિરુપાધિક છે, એને જ્ઞાનીને ઉપાધિ નથી. જ્ઞાનીને સંયોગો નબળા થાય તો કે તોય ઉપાધિ નથી. શરીરમાં રોગ થાય તો કે તોય ઉપાધિ નથી. એને વ્યાધિ કહે છે, શરીરની ઉપાધિને તો વ્યાધિ કહે છે. અકસ્માત થાય તેને આધિ કહે છે. અને જીવ ઉલજી ઉલજીને સંસારના કાર્યો કરવા પ્રેરાય એને ઉપાધિ કહે છે. એ આધિ વ્યાધિને ઉપાધિ ત્રણે આકુલતાના પરિણામ છે. જ્ઞાનીને આધિ વ્યાધિને ઉપાધિ નથી. કેમ? એ જ્ઞાયક છે, માત્ર જાણનાર તરીકે રહે છે. જળના કાર્યો સ્વયં થાય છે, પ્રારબ્ધ છે ને. જ્ઞાને જળના કાર્યો વચ્ચે દેખાય છે એ તો પૂર્વ પ્રારબ્ધ યોગ્ય છે, અને તે ભોગ્યો ભોગવવાથી તે પ્રારબ્ધ નિવૃત્ત થાય છે. અને ભોગવવું એ પોતાના પૂર્વ અપરાધને કારણે છે, પૂર્વે કરેલા અપરાધને લઈને પ્રારબ્ધ ભોગવવું પડે છે. તો જેમ પ્રમાણિક માણસ કોઈના પૈસા લઈ આવે દેવું કરે તો પોતાના ચોપડામાં જમે કરે, અને પાછા આપવાના થાય ત્યારે વ્યાજ શીખે અને પાછા આપે, તો વ્યાજ શીખે પાછા આપે ત્યારે એને સુખ થવું જોઈએ કે દુઃખ થવું જોઈએ? હે, દુઃખ થવું જોઈએ. શું કરવા દુઃખ થવું જોઈએ? ભાઈ, મેં તમારા પૈસા લાવ્યો હતો, તમે મને પૈસા આપ્યા એ તમારો આભાર છે. વ્યાજની શરત પ્રમાણે વ્યાજ શીખે તમે લઈ લ્યો, પાછા આપવામાં પણ મને સુખ છે, મને આનંદ છે, મને દુઃખ નથી. એમ જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધ ભોગવતા સુખ છે, દુઃખ નથી. મારું દેવું હું ચૂકવું એમાં મારે મને દુઃખ શેનું હોય કે દેવું કર્યું તે દેવું કરું છું. પણ જ્ઞાનીને કદી એવી ઈચ્છા ન થાય કે મેં ભલે પૂર્વે કર્મ બાંધ્યા હોય પણ ભોગવ્યા વિના છૂટી જાય, એવી જ્ઞાની ઈચ્છા કરતા નથી. દેવાશંકર નું લેણું છે એ દઈએ છીએ કે તમે કાકાજી સદવા થતા હતા પણ ખ્યાલ આવ્યો કે એનું લેણું છે કઈ નહીં, કેમ કે પોતાને તો પોતા પણ રહ્યું નતું એમાં. શું જ્ઞાની એવું ઈચ્છે ભાઈ આપણને કર્મ ભોગવવા ન પડે તો સારું, માંદગી ભોગવવી ન પડે તો સારું, નિર્ધનતા ને પ્રતિકૂળતા ને અપમાન ને એવું કઈ સહન ન કરવું પડે તો સારું. શું જ્ઞાની એવું નથી ઈચ્છતા, જે કઈ કર્મોદય સામે આવે છે એ પોતાના કરેલા કર્મ નો હોવાને લીધે એને નહીં ભોગવ ભોગવા વગર છૂટી જવાની વૃત્તિ જ્ઞાની કરતા નથી. શ્રીમદજીનો તો બહુ સ્પષ્ટ પત્ર છે એના ઉપર. શું પત્રાંક 487 પાનું 392 બીજો પેરેગ્રાફ. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે એમ, આ વાતનો તો નિશ્ચય રાખવો જોઈએ કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. જ્ઞાન થાય એટલે એકદમ નિવૃત્તિનો એને ઉદય આવી જાય એવું કઈ બને નહીં કે પછી એના માથે કોઈ કામ જ ન રહે. શું જ્ઞાની એમ કે શું કરીએ ભાઈ, અમારે બધા પરિણામ આ બધા વેપાર ધંધો બધું કરવું પડે છે, પછી અમારા પરિણામ બગડે તો ખરા જ ને, એ ખોટી વાત છે એવું નથી. શું એ કહેશે આગળ કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને અભોગવે નિવૃત્ત થવાને વિશે એટલે ભોગવા વિના નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કઈ ઈચ્છા નથી કે અમારા ભોગવ્યા વિના ખરી જાય તો સારું. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે જે ભોગવે જ નિવૃત્ત થાય છે, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. પણ બંને વચ્ચે ભેદ એટલે તફાવત એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત કારણ માત્ર છે, કારણથી માત્ર છે, એ તો પૂર્વે ઉપાર્જિત કારણ અને એ ખાલી એના કારણે એમ એની વચ્ચે ઊભા છે, આથી વધારે નથી. અને બીજા જીવોની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, નવા કર્મ બાંધે છે રાગી દ્વેષી થઈને. જ્ઞાની રાગી દ્વેષી થતા એને સમાધાન છે એટલે સંભાવ છે, સમાધાન છે એટલે સંભાવ છે. માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે એટલે નવું જે પ્રસંગ પ્રારબ્ધ બંધાય છે એ જુદું પડે છે, એને નવું કર્મ બંધાતું નથી. વળી એ જૂના પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જ્ઞાની થાય માટે એને નિવૃત્તિ જ હોય ને એને કાંઈ પ્રવૃત્તિ કરવી જ ન પડે એવો કોઈ નિયમ નથી. પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે એને પણ પ્રવૃત્તિમાં રહેવાનું બને છે. દૃષ્ટાંત આપે છે કે જેમ શ્રી કૃષ્ણ આદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, રાજકાજ કરતા હતા ત્રણ ખંડના ધણી હતા છતાં જ્ઞાન દશા હતી, જેમ કે ગૃહસ્થ અવસ્થામાં તીર્થંકર
એ પણ ત્રણ જ્ઞાન લઈને જન્મા હોય છે, છતાં પણ રાજકાજમાં ઉદયમાં પ્રવર્તે છે, પ્રારબ્ધને ભોગવવું પડે છે. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવાથી સંભવે છે, એ ભોગવા પછી નિવૃત્ત થાય છે, વગર ભોગવે નિવૃત્ત નથી થતું. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય. કેટલીક તો પ્રારબ્ધની એવી સ્થિતિ છે કે જ્ઞાનીને ઉપર શંકા થાય, આવા જ્ઞાની હોય. જ્ઞાની તો બધા જ્ઞાનની વાતો કરે એવા જ્ઞાની હોય, કે સંસારની વાતો કરે એવા જ્ઞાની હોય, ત્યારે જ્ઞાની સંસારની પ્રવૃત્તિમાં સંસારની વાતો કરતા જ દેખાય, બીજાને શંકાનું કારણ થાય. અને તે માટેથી જ્ઞાની પુરુષો ઘણું કરીને જડમૌન દશા રાખી પોતાનું જ્ઞાની પણ અસ્પષ્ટ રાખે છે, સ્પષ્ટ નથી થવા દેતા કે હું જ્ઞાની છું, એ પોતાનું સ્વરૂપ અસ્પષ્ટ રાખે છે. એ બાબતમાં મૌન સેવે છે, જવાબ દેતા નથી, કહેતા નથી કે હું જ્ઞાની છું, એ મૌન રાખે એની અંદર. તથાપિ પ્રારબ્ધ વશાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, એટલે કોઈ ઓળખી જાય એવી યોગ્યતા વાળા હોય તેને ઓળખી લે, તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી, પછી એને એને પ્રવૃત્તિ જ દેખાય, એને પ્રારબ્ધ કર્મની એને પ્રવૃત્તિ જ દેખાય, તો પણ પરિણમનમાં ફેર છે, પ્રવૃત્તિમાં ફેર નથી પણ પરિણમનમાં ફેર છે. એટલે એમ કહ્યું કે જે કોઈ જીવ પુદ્ગળને ભિન્ન ભિન્ન અનુભવે છે તે જીવ જ્ઞાયક તો છે, પરમાણુ માત્રને પણ કરતો તો નથી, નાયક છે અને એક પરમાણુના કાર્યને કરતો નથી, એક સળીના બે ટુકડા કરવાની પણ મારામાં શક્તિ નથી. કેવો છે જ્ઞાનીજી? કે તે સદા નિશ્ચળ ચૈતન્ય ધાતુમય આત્મામાં આત્માના સ્વરૂપમાં દ્રઢતાથી રહ્યો છે, અથવા તો તે સદા નિશ્ચળ ચૈતન્ય ધાતુમય એવા આત્મ સ્વરૂપને દ્રઢપણે અનુભવી રહ્યો છે. જેવું શુદ્ધ નિશ્ચળ ચૈતન્ય ધાતુમય આત્મ સ્વરૂપ છે તેને જ દ્રઢપણે અનુભવ કરે છે, પોતાને મનુષ્યપણે અનુભવ કરતા નથી, શરીરપણે અનુભવ કરતા નથી કે બીજી કોઈ રીતે અનુભવ કરતા નથી. બોલે એવું તાવ આવ્યો હોય ત્યારે એમ કે મને તાવ આવ્યો છે, તો ગુરુદેવની તો ભાષા જરાક જુદી હતી. શરીર ઉષ્ણ થયું છે એમ કે, શું કે? શરીરમાં ઉષ્ણતા લાગે છે એમ કે. આત્મા તો ઉષ્ણ થતો નથી, ગરમ થતો નથી, તો શરીરની ગરમી બતાવે છે, થર્મોમીટર છે આત્માની નહીં પણ શરીરની ગરમી બતાવે છે. પણ એમ ન પણ બોલે, લૌકિક ભાષામાં પણ બોલે કે મને તાવ આવ્યો છે, પણ જ્ઞાનમાં એમ નથી. જ્ઞાનમાં તો શરીરમાં તાવનો રોગ છે અને આત્મામાં નથી, એવું જ્ઞાન દ્રઢપણે જ્ઞાનીને મળે છે. એનું જાણનાર રહે છે પણ એનો અનુભવનાર રહેતો નથી, વેદનાર રહેતો નથી. એટલા માટે કહેતા કે જીવ ને જડ એકબીજાના દુશ્મન છે ને, જીવ થી વિરુદ્ધ જડ છે. જીવ તો રાજા મહારાજા છે, એને કહેવાય તને તાવ આવ્યો છે? જીવ તો મોટો રાજાનો રાજા, ત્રણ લોક નો નાથ છે. તો કે તમારે દુશ્મન ને તાવ આવ્યો છે, વાત સાચી છે. ત્યાં તો શું છે કે મહારાજા સાહેબ ને એમ કે તો ખોટું લાગી જાય કે તમને તાવ આવ્યો છે બોલાય જ નહીં. એટલે એને તાવ આવ્યો છે એમ કેવું હોય તો એને દુશ્મન ને તાવ આવ્યો છે એમ કેવું પડે. માન પોષણ બહુ હતા ને એ વખતના જે રાજાઓ હતા, માન પોષક હતા, એટલે એનું માન પોસાય એવી રીતે હજુરિયા કેવી રીતે એને વાત કરે, જે વાત કરનારા તો બધા હજુરિયા હોય, એનું માન પોસાય એવી રીતે વાત કરે. લાગુ પડે છે જીવને, જીવને એ વાત એમ જ લાગવું પડે છે કે જીવને તાવ નથી આવ્યો, એના દુશ્મન ને તાવ આવ્યો છે. શરીર એનું દુશ્મન છે, શરીર દુશ્મન તો શરીરને તો પાલન પોષણ કરે છે. દુશ્મન નું પાલન પોષણ કરે કોઈ? દુશ્મન જાણે તો ન કરે, દુશ્મન ને મિત્ર જાણે તો એનું પાલન પોષણ કરે. જ્ઞાન થી આમ થાય જેને આત્મજ્ઞાન હોય એ આમ પ્રવર્તે, આત્મજ્ઞાની ના પરિણામ આવા એ વાત કરે છે. નાના તેવો જલન પયસો ઉષ્ણ સહિત અવ્યવસ્થા, નાના તેવો ઉલસતી લવાણ સ્વાદ ભેદ વિડાસ, નાના તેવો સ્વરસત સ્વરસ વિકસન નિત્ય ચૈતન્ય ધાતુ, ક્રોધાદિષ્ટ પ્રભવતી વિદા બિંદતી કર્તુભાવ. નાના તેવ જ્ઞાનથી એટલે શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ એમ, અંતર સાવધાનીથી એમ પોતાના સ્વરૂપની સાવધાનીમાં આવીને હું તો શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુ છું એમ અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ, તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામનું ભિન્નપણું થાય છે. જો બહુ સરસ વાત કરી છે, હું શુદ્ધ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવો વિકલ્પ કરવાથી રસ નથી ઉપજતો, સ્વરસ નથી ઉપજતો એમ કે છે. અનુભવ કરે ત્યારે ચૈતન્ય રસ, સ્વરસ, આત્મરસ, અમૃત રસ ઉત્પન્ન થાય છે. અનુભવમાં રસ ઉત્પન્ન થાય છે એમ કહ્યું. નાના તેવો સ્વરસ વિકસપ્ત નિત્ય ચૈતન્ય ધાતુ, ચૈતન્ય ધાતુ એવા શુદ્ધ આત્માનો આત્મરસ ચૈતન્ય રસ છે એ વિકાસ એમ કે છે, પ્રકાશમાન થાય છે. આ અનુભવનું કાર્ય છે. શુષ્ક જ્ઞાનમાં રસ ન આવે, ભલે આત્માની ગમે એટલી વાતો હોય પણ એમાં રસ આવે નહીં. આમાં આત્મરસની ઉત્પત્તિ થાય છે. એ આત્મરસ છે એને ચૈતન્ય રસ કહેવાય છે, એને શાંત રસ પણ કહેવાય છે, અને એને અમૃત રસ પણ કહેવામાં આવે છે. એ જ્ઞાન થી સ્વરસ ની ઉત્પત્તિ થાય છે. કેવો સરસ શ્લોક, ઘણો સુંદર છે. પહેલું જોઈ લીધું, ત્રીજું પછી પહેલું લઈ લીધું. અર્થ કરવામાં ટીકાકાર રાજમલજી એ ત્રીજું પદ પહેલું, જ્ઞાના તેવ સ્વરસ વિકસન નિત્ય ચૈતન્ય ધાતુ, એ ત્રીજું પછી પહેલું કર્યું છે. ત્રણેયમાં છે પણ ત્રીજું પદ છે એ પહેલું અર્થઘટનમાં અર્થ કરવામાં લીધું છે. ત્રણેયના પહેલા શબ્દ જ્ઞાનથી જ છે, જ્ઞાનથી આમ થાય, જ્ઞાનથી આમ થાય, જ્ઞાનથી આમ થાય. પણ ઓલા તો શું છે કે ઉદગળ પદાર્થોના અનુભવ જ્ઞાનની વાત લીધી છે, દ્રષ્ટાંત લીધા છે, અને આયા સિદ્ધાંત લીધો છે કે સિદ્ધાંત પહેલો લીધો છે નિરૂપણની અંદર. શું ઓલું તો એમ કે જળનો સ્વભાવ છે એ શીત છે, ઉષ્ણ અવસ્થા વખતે પણ જળનો સ્વભાવ શીત છે એ જ્ઞાન જાણે છે. ખોરાકમાં, શાકમાં, ફરસાણમાં મીઠું નાખ્યું હોય તો પણ જ્ઞાનથી ખારાશની જુદી અનુભવી શકાય છે. એ બધા પરપદાર્થના દ્રષ્ટાંત છે. સિદ્ધાંતમાં એમ કહે છે કે જ્ઞાનથી ચૈતન્ય રસનો અનુભવ થાય છે, ચૈતન્ય રસ ઉત્પન્ન થાય છે. એટલે એનો અર્થ એમ વિચારવો જોઈએ કે જેમાં ચૈતન્ય રસ અને આત્મરસ ઉત્પન્ન થાય એનું નામ જ્ઞાન અને એનું નામ અનુભવ. જેમાં આત્મરસ ઉત્પન્ન થાય, ચૈતન્ય રસ ઉત્પન્ન થાય એનું નામ જ્ઞાને નહીં ને એનું નામ અનુભવે ને, એ બધો વિકલ્પ થઈ ગયો પછી. હવે આમ છે, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ એમ કે છે કે હું શુદ્ધ સ્વરૂપ છું, માત્ર શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એમ જે અનુભવ કરે, અંતર સાવધાની કરે, તો સ્વરસ એટલે ચેતનાનો રસ, ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે, સદાય ચૈતન્ય રસથી જે પ્રકાશમાન છે, ચૈતન્ય રસથી ભરેલું છે, એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ, એવું જે શુદ્ધ ચૈતન્ય ધાતુ, ચૈતન્ય ધાતુ એટલા માટે કે ધાતુ નથી બદલાતી, સોનામાં ચાંદી કે તાંબુ ભેળવે તો પણ સોનાની ધાતુ ન બદલાય એમ કે છે. સોનું તાંબા રૂપે ચાંદી રૂપે થઈ જાય કે ન થાય? દેખાવ ફરે, તાંબુ વધારે હોય તો લાલ દેખાય, ચાંદી વધારે હોય તો સફેદ દેખાય, એકલું સોનું હોય તો પીળું વધારે દેખાય, પણ છતાં ચાંદી તે ચાંદી રહે છે ને સોનું તે સોનું રહે છે. ચાંદીના પરમાણુ સોના રૂપે થાય ને સોના પરમાણુના પરમાણુ ચાંદી રૂપે થાય ને, ધાતુ ન બદલાય. એમ શુદ્ધ ચૈતન્ય ધાતુ જીવ છે, એ કદી જીવ અજીવ રૂપે, કર્મ રૂપે, રાગ રૂપે, શરીર રૂપે કદી થાય? જીવ તો જીવ જ રહે. આખી જિંદગી દેહાત્મ બુદ્ધિ કરી હોય, હું ફલાણો, હું આવો, હું ઊંચો, હું નીચો, હું રૂપાળો, હું કદરૂપો, ગમે તેમ છો, આખી જિંદગી દ્રઢમાં દ્રઢ છો, ખૂબ દેહાત્મ બુદ્ધિને પોષી હોય, તો એથી કાંઈ દેહ તે જીવ થાય કે જીવ કાંઈ દેહ થઈ જાય? વાસ્તવિકતા આવીને ઉભી રહીએ, જે આયુષ પૂરો થવાનો સમય આવે કે એક સેકન્ડમાં ફરાક જુદા પડી જાય, એથી કઈ દેહ આત્મા થાય નહીં, આત્મા કઈ દેહ થાય નહીં, ઈચ્છા કઈ એમાં કામ કરે નહીં. શું કહે છે કે પોતે સદાય નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ જે રાગાદી પરિણામ, જો અહીંયા ક્રોધાદીને અશુદ્ધ ચેતનારૂપ કે આ રાગાદી પરિણામ, કેમકે જીવનો જ ભાવ છે ને, માટે શુદ્ધ જીવ સ્વરૂપ છે તેનું અને ક્રોધાદી એટલે સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ જે રાગાદી પરિણામ તેનું ભિન્નપણું થાય છે, એટલે ભિન્નપણે અનુભવાય છે. અશુદ્ધ ચેતના એ શુદ્ધ ચેતના નથી ને શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્વભાવ છે એ અશુદ્ધ ચેતના નથી. છે તો બંને ભિન્ન ભિન્ન, પણ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અજ્ઞાનને લઈને પોતાને રાગાદી રૂપે અનુભવતો હતો, હવે કહે છે કે ભિન્ન ભિન્ન અનુભવ થાય છે. હું જુદો અને રાગ જુદો, રાગ મારું સ્વરૂપ નહીં, રાગ તે હું નહીં એવો અનુભવ થાય છે. એવું કહેવાની જરૂર નથી, એવું વિચારવાની જરૂર નથી, એવો અનુભવ થાય છે. રાગ તે હું નહીં, ભાવાર્થ આમ છે કે સાંપ્રત એટલે હાલમાં જીવદ્રવ રાગાદી અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધ રૂપ પરિણમ્યું છે, તેથી જ્ઞાન ભિન્ન અને ક્રોધ ભિન્ન, ક્રોધ ભિન્ન એવું અનુભવવું ઘણું કઠણ છે. આ એક પ્રશ્ન છે, સમસ્યા છે. પ્રશ્ન એટલે સમસ્યા છે,
કે અત્યારે જીવ દ્રવ્ય જ્યારે રાગ રૂપે પરિણમે છે કે જે અશુદ્ધ ચેતના છે ત્યારે એમ લાગે છે, એમ પ્રતિભાસે છે, એટલે એવો અનુભવ થાય છે કે હું જ ક્રોધ રૂપે પરિણમો છું. જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન ક્રોધ રૂપે પરિણમું છું એટલે મેં જ ક્રોધ કર્યો અને હું જ ક્રોધ રૂપે પરિણમો છું. તેથી મારાથી ક્રોધ ભિન્ન છે, જ્ઞાનથી ક્રોધ ભિન્ન છે, શું એવું અનુભવવું ઘણું કઠણ પડે છે. વર્તમાન અનુભવને જોતા ક્રોધાદિથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ કઠણ લાગે છે, આ એક સમસ્યા છે. ત્યારે ઉત્તર આપે છે કે સાચે જ કઠણ છે, વાત તો તારી સાચી છે, એ વાત તારી સાવ ખોટી નથી એમ કહે છે. શું તને કઠણ લાગે છે એ અમારા ખ્યાલમાં છે અને એ વાત તારી ઠીક છે, અમારા અમારી સમજણમાં છે કે વાત જરા ગધરી છે તારા માટે. હું પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, પણ પ્રયત્ન કરવામાં આવે તો ભિન્ન સ્વાદ ભિન્ન અનુભવ થઈ શકે છે. કઠણ છે એક વાત છે અને અશક્ય છે એ બીજી વાત છે. અશક્ય નથી, કઠણ હોવા છતાં અશક્ય નથી, કાંઈ શક્ય છે. માણસ નથી કહેતા તમે ફલાણી ચીજ ખાધી કેમ લાગ્યું તમને, કે કઈ ખાસ ધ્યાન નથી આપ્યું, તો કે અંદર આ ચીજ છે તમારા ખ્યાલમાં આવ્યું કે નહીં, તો કે દ્રષ્ટિથી ખાધું નથી, ફરીને ખાવ. પછી એમ કે બરાબર છે, એના ઉપર લક્ષ જાય એટલે આ તમારી સાચી છે વાત, તો એમ જ છે. કોઈ ચીજ રાગ જરાક ખરાબ થઈ ગઈ હોય, સહેજ વાસ આવતી હોય, શું પણ એમને વધારે ખરાબ ન થઈ હોય તો એમને માણસ ખાઈ લે, ત્યારે એમ કે ભાઈ કેમ લાગ્યું તમને, ખાસ ખ્યાલ નથી આવ્યો, તો કે નહીં કંઈક વાસ આવે છે તમે જુઓ, ફરીને ચાખે વાત ઠીક છે તમારી, તો એનો અર્થ શું થાય છે કે ધ્યાનથી જુએ તો એ ચીજ બગડી ગઈ છે માટે એનું અસલ રૂપ હવે રહ્યું નથી, એ જુદી વસ્તુ થઈ ગઈ, પછી બગડેલી વાત જુદી થઈ ગઈ અને મૂળ વસ્તુ જુદી રહી ગઈ. એમ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા અથવા વસ્તુને શુદ્ધ સ્વરૂપે અનુભવતા, વિચારીને અનુભવતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, કેમ કે સ્વાદ છે અનુભવનો વિષય છે, એટલે ભિન્નપણાનો અનુભવ આવે છે. કોઈ એમ કહે કે અમને રાગ છે એ જુદો નથી અનુભવાતો, તો કે તમે જુદો અનુભવવાનો પ્રયત્ન કરો તો જુદો અનુભવાય ને, પણ તમે કદી રાગને જુદો અનુભવવાનો પ્રયત્ન નથી કરતા માટે તમને જુદો અનુભવાતો નથી. અને જૂની પદ્ધતિ તો એક પણ અનુભવવામાં તમારી ચાલુ છે, એટલે એમાં તો થોડો પ્રયત્ન કરવો જોઈએ, એ સંબંધીનો પુરુષાર્થ કરવો જોઈએ. વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, એટલે એકલા જ્ઞાનને ભિન્નપણે અનુભવતા અથવા જ્ઞાનને એકલા માત્ર જ્ઞાન રૂપે અનુભવતા રાગ ને જ્ઞાન જુદા જુદા છે એમ અનુભવ આવે છે. અથવા તો પોતાને જ્ઞાન માત્રપણે અનુભવતા રાગ પોતાપણે અનુભવાતો નથી, પણ રાગને પોતાપણે ભ્રાંતિથી અનુભવતા જ્ઞાનનો ભિન્ન અનુભવ રહેતો નથી પોતાપણા રૂપ, એ પરિસ્થિતિ છે. કેવું છે ભિન્ન પણ કે કર્તૃભાવમ ભિન્દતી, કર્મનો કરતા જીવ એવી ભ્રાંતિને મૂળથી દૂર કરે છે, અથવા હું કર્મને બાંધું છું, હું કર્મને કરું છું, હું ક્રોધને કરું છું, એવી ભ્રાંતિને તોડી નાખે છે. આ જે અનુભવ છે, શું ભિન્નપણાનો જે અનુભવ છે, એ એકપણાની ભ્રાંતિને તોડી નાખે છે, એકપણાની ભ્રાંતિને છોડી દે છે. શું એવી ભ્રાંતિને મૂળથી દૂર કરે છે, ભેદી નાખે છે. ભિન્દતિ શબ્દ છે ને, એનો ભેદી નાખે છે, છેદી નાખે છે, તોડી નાખે છે, એવો અર્થ થાય છે. એટલે કે મૂળથી દૂર કરી નાખે છે. એ સંબંધીમાં હવે દ્રષ્ટાંત કહે છે. આ જે બે વાત છે, એ પહેલા બે જે પદ છે ને, એ દ્રષ્ટાંતના છે. કે જ્વલન પયસોહો, જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે, તેમ આ શબ્દ બહુ સરસ વાપર્યો છે. જ્ઞાનાત જ્યાં અર્થનો અર્થ કર્યો છે, એ બહુ સરસ કર્યો છે રાજમલજીએ. જુઓ, આ એક અનુભવની ખૂબી છે. જ્ઞાનનો અર્થ શું? કે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનને જ્ઞાન કહેવું. શું? નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. તો કે અગ્નિથી પાણી જ્યારે ઊંનું થયું હોય, ત્યારે પાણીનું નિજ સ્વરૂપને ગ્રહણ કરે તો પાણી ઠંડુ છે એમ જ્ઞાન થાય. અગ્નિના સંયોગે ભલે ઊંનું થયું હોય, પણ એનો સ્વભાવ નથી. ઊંનું પણ એ પાણીનો સ્વભાવ નથી. ઊના પણ એ રહેવાનો પાણીનો સ્વભાવ નથી. પાણીનો સ્વભાવ શીતળ છે. એ પાણી ઊંનું હોય ત્યારે પણ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી એવું જ્ઞાન થઈ શકે છે. આમ છે, સારો અર્થ કહે છે. જુઓ, ત્યાં જીવને ચમકવું પડે એવી વાત છે. એક વાત કરતા કોઈ ચમકી જાય ને, અરે આ તો નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનની વાત છે. રાગ જીવની અવસ્થામાં દેખાય છે, પણ એ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન છે કે નહીં? જ્ઞાન આત્મા જ્ઞાન સ્વરૂપે છે, એ નિજ સ્વરૂપ ગ્રહી જ્ઞાન છે. રાગ રૂપે પરિણમે છે, એ નિજ સ્વરૂપ ગ્રહી જ્ઞાન નથી. એ તો કર્મના સંયોગે થયેલી અવસ્થા છે, જેમ અગ્નિના સંયોગે પાણીની ઉની અવસ્થા થઈ, તેમ એટલે ઉપાધિ રૂપ અવસ્થા છે. ત્યાં સુધી ભેદ જ્ઞાન ન થાય. નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન થી જ ભેદ જ્ઞાન થાય, એ સિવાય ભેદ જ્ઞાન ન થાય, એમ છે. ગ્રહણ કરનાર જ્ઞાન કોને ગ્રહણ કરે? કે પોતાના સ્વરૂપને, નિજ સ્વરૂપને. તો જ્ઞાન પોતાના નિજ સ્વરૂપને ગ્રહણ કરે, એ જ્ઞાનને નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન કહેવું. તો પછી રાગાદીને ગ્રહણ કરતો નથી પોતા રૂપે. બેને તો પોતા રૂપે ગ્રહણ કરી શકાય નહીં. રાગને પોતા રૂપે ગ્રહણ કરે તો જ્ઞાનને ન ગ્રહે, જ્ઞાનને ગ્રહણ કરે તો રાગને ન ગ્રહણ કરી શકે. આ વસ્તુ સ્થિતિ છે. દ્રષ્ટાંત એ લીધું કે જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે, તેમ ભાવાર્થ આમ છે કે જેમ અગ્નિ સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊનું પાણી એમ કહેવાય છે. ઠીક, આ જીવ, આ મનુષ્ય જીવ છે એમ કહેવાય, આ પશુનો જીવ છે એમ કહેવાય, પણ જીવનું સ્વરૂપ મનુષ્ય નથી ને પશુ નથી. શું એમ ઊનું પાણી એમ કહેવાય છે? તો પણ સ્વભાવ વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે. પાણીના સ્વભાવને ગ્રહણ કરવામાં આવે તો પાણી સ્વભાવે શીતળ છે, એમ બરાબર પાણીનું સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ પાણીનું સ્વરૂપ છે. ઊના પણ ઊનું પાણી એ પાણીનું સ્વરૂપ નથી, એ વિભાવ છે પાણીનો. આવું ભેદ જ્ઞાન વિચારતા ઉપજે છે, પાણીના સ્વરૂપને વિચારતા આવું ભેદ જ્ઞાન ઉપજે છે. એમ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને વિચારે તો હું જ્ઞાન સ્વરૂપ છું એવું એને ભેદ જ્ઞાન ઉપજે છે, હું રાગાદી સ્વરૂપ નથી એવું ભેદ જ્ઞાન એને ઉપજે છે. સ્વરૂપ ગ્રહી જ્ઞાન થી તો સ્વરૂપ નો અનુભવ થાય છે. શું સ્વરૂપ ગ્રહી જ્ઞાન? તો અનુભવ રૂપ જ્ઞાન છે. શું ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો, માત્ર જાણવું એમ નહી. અજ્ઞાની શાસ્ત્ર થી જાણે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ એમાં કઈ અનુભવ થોડો થાય. જાણવું એક વાત છે, અનુભવ કરવો એ બીજી વાત છે. અનુભવ વિના નું જ્ઞાન એ સાચું જાણપણું હોય તો પણ એને સાચું કહેવાતું નથી, કેમ કે એનો અનુભવ વિપરીત છે ને એનું જાણવું એથી વિપરીત છે. જાણવાનું બળ નથી, અનુભવથી દુઃખ અનુભવશે. વિપરીત જે અનુભવ હોવાથી એમાં દુઃખનો અનુભવ થશે. સાચું જાણપણાથી સુખનો અનુભવ નહીં થાય એ વખતે, માટે એનું જ્ઞાન સાચું નથી. જ્ઞાન તો એનું નામ કે એને સુખ શાંતિમાં કામમાં આવે. જ્ઞાન કોને કહીએ? કે પોતાની સુખ શાંતિ માટે જે કામમાં આવે એનું નામ જ્ઞાન કહેવાય. પણ જેનાથી સુખ શાંતિ ન ઉપજે એને જ્ઞાન શેનું કહેવું? એને જ્ઞાન કહેવાનો અર્થ શું છે? પોપટ બે ને બે ચાર કે તો એનું ગણિત સાચું કે નહીં? એનું એને ખબર નથી કે બે શું કહેવાય, ચાર શું કહેવાય, એને ખબર નથી. એના જેવી વાત છે. બીજું દ્રષ્ટાંત આપે છે કે જેમ ખારો રસ, લવણ એટલે ખારો રસ મીઠું, તેના વ્યંજન થી ભીનપણા વડે ખારો લવણ નો સ્વભાવ એવું જાણપણું, તેનાથી વ્યંજન ખારું એમ કહેવાતું જણાતું તે છૂટ્યું. એકલા મીઠાને પકડે ત્યારે એને ખબર પડે કે આની અંદર જે શાક વગેરે છે એનો સ્વાદ જુદો છે, મીઠાનો સ્વાદ ખારાપણાનો જુદો છે. પછી ભલે શાક ખારું થયું એમ કહેવાય, પણ ખરેખર તો મીઠું ખારું છે, શાક ખારું નથી. તેમ નિસ્વરૂપના જાણપણા દ્વારા, આવું નિસ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે શાક વગેરેનો, ત્યાં ખારું વ્યંજન છે એમ કહેવાય છે, શાક ખારું છે એમ કહેવાય છે, જણાય પણ છે. પણ સ્વરૂપ વિચારતા ખારું તો લવણ છે, વ્યંજન તો જેવું છે તેવું છે, એનો સ્વાદ તો જેવો છે એવો છે, એ કઈ ખારો સ્વાદ નથી. પણ સ્વરૂપ વિચારવામાં આવે તો એમ જીવનું જ્ઞાન સ્વરૂપ રાગાદી વિભાવોથી જુદું અનુભવવું વિચારવું જોઈએ ને જુદું અનુભવવું જોઈએ, પોતાપણે ગ્રહણ કરવું જોઈએ. એટલે નિસ્વરૂપ જ્ઞાન કીધું, પોતાપણે ગ્રહણ કરે છે. જે પોતાનું જ્ઞાન છે એ પોતાપણે ગ્રહણ કરે છે તો પછી એને રાગમાં પોતાપણું આવે નહીં, એવો ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. અહીં સુધી રાખ્યો.